सदगुरु हरिजन स्कूलान स्वामी अमर लखी से बधाए साधन बहु कर्या पण साधन करता बधा पीड़ाणा से। स्वामी के एक भक्ति जेवी से के एमां कोई विघन नथी, माटे भक्ति कर्या करो जीवन। भक्ति से ने भगवान सुधी पहोंचाड़नारी से। बीजा बधा साधन से એ બધા કરવા જોઈએ, પણ અહીંયા સ્વામી ભક્તિની મહત્તા ગઈ છે। ભક્તિ એક જીવનમાં આવી જાય તો બધા જ એના કામ પૂર્ણ થઈ જાય છે।
બલી વલી ધધી ચીરુ શિરંતી દેવ સરિખા દયાળ, એવી અનેક પ્રકારની આપદા આવી સત્યવાદી પર સોઈ, એવી અનેક પ્રકારની આપદા આવી સત્યવાદી પર સોઈ, વનવાસી ત્યાગી વૈરાગી વણ વિપતે નહીં કહું કોય। અમરીશની વાત કરી હતી, પછી પાંડવોની વાત કરી। દાન દેતા પીડાણો નરઘોષ, નરઘોષ નામનો રાજા હતો, દાન બહુ કરતો હતો। એક બ્રાહ્મણને ગાય દાનમાં આપેલી, પછી એની ગાય હવે એના ટોળામાં ભળી ગયેલી। રાજાની ગાયો તો હજારો હતી, એની ગાય બીજા બ્રાહ્મણને આપી। આ બીજો બ્રાહ્મણ લઈને જતો હતો એટલે એણે વાત કરી કે આ ગાય તો રાજાએ મને આપેલી છે ને, તમે ક્યાંથી લઈને જાઓ છો? તો કે મને આજે દાનમાં આપી છે। બે ઝઘડ્યા, ગયા રાજા પાસે। પહેલાં જે બ્રાહ્મણને ગાય દાનમાં આપી હતી એણે બ્રાહ્મણે કીધું કે તમે આ ગાય મને દાનમાં આપેલી, આને કેમ ફરીવાર આપી? ત્યારે રાજા કહે મને ખબર રહી નથી, માટે તમે ઝઘડોમાં બેમાંથી એક ગાય લઈ જાઓ, હું તમને કહો તો બીજી હજાર ગાય આપું, પણ તમે ઝઘડોમાં। તો પહેલો બ્રાહ્મણ એ કહે છે કે મારે તો એ જ ગાય જોવે, બીજી તમારી કોઈ ગાય જોતી નથી। તો બીજો કે આ મને આપેલી છે એટલે હું આ ન છોડું, મારે આ જ જોવે। રાજાએ બેને બહુ સમજાવ્યા, મારા બેમાંથી એક કે સમજ્યા નહીં। પછી તો રાજાને શાપ દીધો એક પહેલા બ્રાહ્મણે, એ કાંચીડાનો અવતાર આવ્યો। દાન કરવાથી ઘણીવાર મુશ્કેલી થતી હોય છે, એટલે શ્રીજી મહારાજ કીધું સુપાત્રમાં દાન દેવું। હા, ક્યાં દેવું? સુપાત્રમાં। કુપાત્રમાં દાન દેવું તે બીજખારામાં બહુ વિવેકીને એમ વિચારીને જોવું। બ્રાહ્મણને ઈર્ષા બહુ હોય છે, નકરભાઈ એમ કીધું હતો કે ભાઈ આ ગાય તમે લઈ જાઓ, મને બીજી આપે છે ને એમાં ક્યાં વાંધો છે, ગાય હાટે ગાય મળે છે, હારી મળત, કદાચ પાંચ દસ બીજી જોતી વધારે મળત। તો કે ના, મારે તો આ જ જોવે છે। આ કથામાંથી આપણે શીખવું, ઘણાને યજમાન થવાનું હોય ને તો એમ કહે સંતો તમારે આ યજમાન થવાનું, તો કે વાંધો નહીં, પછી એને ફેરવવાનું થાય। સંતો કે ભાઈ એક હરિભગત આવ્યા છે અને એમની આ બહુ ઈચ્છા છે, તો તમે આ રહેવા જ દો ને, બીજું કાંઈ તમે તો જે ભગવાનની સેવા કરો એટલે તમે સમજણવાળા છો એટલે તમને કહેવાય। તો કે ના હો, આપણે તો લખાઈ ગયું બરાબર છે, આ બ્રાહ્મણ જેવું જ છું કે બીજું કાંઈ કહો। હમણાં વડતાલમાં રઘુવીરજી મહારાજનો દ્વિશતાબ્દી જન્મ જયંતિ મહોત્સવ ઉજવવાનો છે, તેમાં મને દેવસ્વામી વાત કરી હતી કે તમે ગણેશભાઈને કહો તો આપણે એક અભિષેકના યજમાન 5 લાખના કરવાના છે। તે મેં ગણેશભાઈને વાત કરી કે વાંધો નહીં, ભલે અઠવાડિયું છું જ્યાંથી ફોન આવ્યો કે ત્યાં વિદેશથી કરી ભગતનો ફોન હતો કે અમારે એના યજમાન થવાનું છે, તો ગણેશભાઈને કહેજો ફેરવી નાખે। મેં કીધું ગણેશભાઈ આવું થઈ કે વાંધો નહીં, આપણે તો ગમે ત્યાં સેવા કરવી છે ને, અભિષેકમાં રહી કે સીધા સામગ્રીમાં રહી કે યજમાનમાં રહી, વળી પાછું ફેર્યું. મેં કીધું તમને મુખ્ય યજમાનમાં લેવાના છે અડધામાં, તો કે વાંધો નહીં. પછી મુખ્ય યજમાનમાં રાખ્યા છે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાનમાં અડધામાં, બીજા હરિભગત અડધામાં 11 લાખ. કહેવાનું કે આવા હરિભગત ઓછા મળે. હા, આ જેમ કોની ડિગ્રી ભણી ગયા કહેવાય હું. હા, બીજું બધું ભણજો પણ જેમ કોની ડિગ્રી ભણજો, સાધુ આગળ ને ભગવાન આગળ. ઘેરે તમે બેર આગળ ભણ્યા જો, હા, પણ સાધુ આગળ જ્યારે એમ કહો કે તમે જેમ કહો એમ, અને ખરેખર એમાં ભગવાનને સાધુ બહુ રાજી હોય છે. અમારા ઘનશ્યામ ભગત પણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન હતા ઘણા મોટા, એને મેં 2-3 વાર ફેરવા દે, એણે કીધું કે વાંધો નહીં કે જ્યાં રાખો ને આપણે તો ભગવાનની સેવા કરવી છે. કયો એમ સમજેલા હરિભગતની વાત તો આખી અલગ છે. ને ઘણા તો પકડ્યું મૂકે જ નહીં, તો કે આપણે કાંઈ કરવું નથી, જવા દો. એટલે આ બધું માન કહેવાય, અણસમજણ કહેવાય. એટલે ઘણી વાર અમુક હરિભક્તને એવો આગ્રહ હોય ને એને લઈને આપણે એનું કરવું પડતું, એટલે સમજેલા હરિભગતને પછી કહેવું પડે કે ભાઈ તમે આ રીતનું કરો. અમુક પકડીને બેઠા હોય આ હોય તો દાન કરીએ એમ, હા, પણ એવું નથી. ભગવાનને તમે ગમે ત્યાં વાપરો, ભગવાનની ઉત્સવ પ્રતિષ્ઠામાં તો ભગવાન રાજી જ થવાના છે. એક આપણને એનો મોહ છે કે આમાં આપીએ તો ભગવાન વધારે રાજી, એવું નથી હોતું. જ્યાં આપો ત્યાં, સંતો કહે ત્યાં, સારા કર્યામાં વાપરો તો ભગવાન રાજી થાય છે. અમારે ગણેશભાઈ એક એવા વ્યક્તિ છે કે એને દાન કરવાનું કહેવું ન પડે, એ સામે હાલીને દાન કર્યા જ કરે. મેં કીધું ગોમતીમાં કંઈક દાન કરો તો 5 લાખ એમાં આવ્યા. મેં કીધું ગોમતી વર્ષોથી જીર્ણોદ્ધાર કરવાની બધાની ઈચ્છા હતી અને સરસ મજાનું જીર્ણોદ્ધારનું કાર્ય થાય છે, 5 લાખ એમાં આવ્યા, 11 લાખ શિખરમાં આવ્યા, અને 7.5 લાખ હમણાં ઉત્સવ ન કર્યા કુબેરનગર વાળાએ ગુરુ સ્મૃતિમાં, એમાં કથાના યજમાન હતા. આપણે અહીંયા ઘનશ્યામ મહારાજનું રહોડું બને છે એમાં 2.5 લાખ આપ્યા. એનું દાન બધે સરું જ હોય, તમારે બધાને પછી ખીહરે આપવાના છે, તૈયારી રાખજો. ઘનશ્યામ મહારાજનું રહોડું થાય છે, આ તો સગવડતાવાળાએ આપવાને, બીજું શું. ખીહરે તો આમથી તમારે દાન કરવાનું જ હોય ને. હા, એટલે ઘનશ્યામ મહારાજનું રહોડું નાનું પડે છે, સોળે બોલન બધું વધારો થાય ને મહારાજ આવ્યા પછી. એટલે આ બાજુ જે ખાડો કર્યો ત્યાં ઘનશ્યામ મહારાજનું રહોડું બને છે. પહેલી સંતની ધર્મશાળામાં તમે બધાએ ખૂબ સેવા કરી, હા, એ કામ હવે પૂર્ણતાને આરે છે. પછી ઘનશ્યામ મહારાજનું રહોડું થઈ જાય એટલે એક પૂરું કામ, પછી તમારું રહોડું અહીં બનાવવાનું છે ખૂણામાં, તમને ખૂણામાં કાઢવા છે. અહીંયા બહુ નડો છો રસ્તામાં, હું હા, એટલે ખૂણામાં થઈ જાય ને એટલે એક સરખું થઈ જાય. એમાં હેઠે પાર્કિંગ કરવું છે મોટું, તમારે બધાની ગાડીઓ રહી જાય, અને 2 માળમાં જમણવારના હોલ કરવાના, એટલે બધા ત્યાં જમી લો. પણ પૈસા તમારે આપવા પડશે, બરાબર. એ અમારી પાસે કાંઈ હોય નહીં, 4 કરોડનું કામ છે. હવે ભાવ બહુ વધી ગયા ને, એવું મોટું કામ છે. આમ 120 ફૂટ છે ને આમ 60 ફૂટ છે, એવો મોટો હોલ થાય. તમે પછી એમાં તમતારે ડાઇનિંગ ટેબલ ઉપર જીમા જ કરો ને, હા, હે, અવાજ જેટલો કરો એટલે બાયુને ન કહેવું પડે, અવાજ ઓછો કરો. અમારે અહીં કથા હાલતી હોય ને બપોર, ત્યાં બહેનો આવી જાય સેવા કરવા, તો કહેવું પડે કે અવાજ ઓછો કરો. તમે સેવા કરો એ બહુ સારી વાત છે, પણ બોલવાનું બંધ રાખો તો વિશેષ ભગવાન રાજી થઈ. એક ભાઈ કીધું એક દીક મોટું ગપ્પુ મારો એને મોટું ઇનામ આપશું. તો કે મારા બાપાએ સમુદ્રની અંદર બીડી પીધી ને આગ લાગી તે માછલા બધા ઝાડવા પર સડી ગયા, મોટું ગપ્પુ માર્યું. ત્યારે ઓલો કે સમુદ્રમાં ટ્રેન વહી ગઈ, દોડીને પાસે વહી આવી, એથી મોટું ગપ્પુ માર્યું. ત્યારે એક જણા એથી મોટું કહે કે પાંચ બહેનો એક જગ્યાએ પાંચ મિનિટ મૌન રહી, મોડી મોડી લાઈટ થાય, રહે જ નહીં કોઈ દી મૌન. બોલો, ભગવાને ગમે એમ કર્યો એને બોલવાનું બહુ આપ્યું. અમથા અમથા બીજું બોલે કરતા ભગવાન ભજતા હોય તો જે ગોલી વઢગણી ડોહી નહોતી તે રોજ ઝઘડા કરે બધી હારે. પછી ગામના પટેલે એને કહી દીધું કે તારે એક બાઈ હારે રોજ વઢવાનું, બધી હારે વઢવેઢ કરશો. પછી ગામમાં વારા બાંધી દીધા અને એ બાઈ જેને ઘેર આવવાની હતી ને વઢગણી ડોહી એને ઘેર સાધુ આવેલા, એટલે એ બાઈએ કીધું સાધુ મહારાજ તમે પહેલાં જમી લો, આજ વઢગણી ડોશી આવવાની છે, પછી તમને જમવા નહીં દે ને આજ મારો વારો હશે. સાધુ કે તું ચિંતા કરી આજ તારે બદલીમાં અમે એને યારે વઢશું. હા તો આઠ નવ વાગ્યા ત્યાં પડતાલા લેતી આવી કે રાંડ હજી નવરી નથી થઈ, વઢવાનો વારો હશે ખબર નથી પડતી. ત્યાં સાધુને જોઈ ગઈ બેઠા હતા ઓસરીમાં, આ મારા પીટા કામા કૂટ્યા, ન મળ્યું ખાવા તો થયા બાવા, એમ કરીને સાધુને માંડી ગાળ્યું દેવા. એ અડધો કલાક કેસેટ વગાડી પછી તો થાકી ગઈ. ત્યારે સાધુ એટલું જ બોલ્યા, થક ગઈ રંડી, અને પાછું ઉપાડ્યો કેસેટ ઉપાડી. ભાઈ કેટલી ગાળ્યું દીધી, જ્યાં પાછી ધીરે થાય ને થક ગઈ રંડી. આમ કરતાં કરતાં રોંઢો પાડી દીધો, પછી ઉલટી થઈ, બોલો એટલું બોલી. પછી કીધું કે એ ભાઈ હું કામ આ મહેનત કરશું, એ કરતાં ભજન કરતી હો. ત્યારે હાથ જોડ્યા ભાઈ કે તમે મારો સ્વભાવ મુકાયો, કે આ ગામમાં કોઈ મને જીતતું નહોતું, તમે જીત્યા. કાંઈ બોલે જ નહીં બે કલાક, બે એટલું જ બોલે થક ગઈ રંડી, ત્યાં પાછું ઉપાડે. તમે કોઈ પણ માણસ બોલતો હોય ને તમે બંધ થઈ જાઓ ને, જે થાકીને બંધ થઈ જાય. પછી આ સાધુ એના સ્વભાવ ટાળ્યા. બોલો બીજું કોણ ટાળે? તમારે ઘરવાળા બોલે ને એટલે બંધ થઈ જાઓ, મૌન થઈ જાઓ, એટલે તમારે હાવ શાંતિ થઈ જાય. તમે બોલો જ્યારે એને મૌન થઈ જાઓ. આ રસ્તામાં રાત્રે લાઇટવાળા ફૂલ ડીમ કરતા હોય, ફૂલે ફૂલ આવે ને તો એક્સિડન્ટ થઈ જાય. હા, એટલે દાન દેતાય પણ આ ઘોષ નામનો રાજા પીડાણો છે, અનેક પ્રકારની આપદાઓ આવી છે. રંતિદેવ રાજાને પણ કેટલા દયાળુ રાજા, બાર બાર વર્ષના દુકાળ પડી ગયા. બાર વર્ષ સુધી, દસ વર્ષ સુધી અનાજ આલે એટલું તેણે સંગ્રહ કર્યો હતો, પણ 49 ઉપવાસ પીડ્યા છે. સત્ય રાખવા જાતા બધા પીડાણા છે. એમ સ્વામી કહે છે, અનેક પ્રકારની આપદા આ સત્યવાદી ઉપર આવી છે. નહુશ રાજાએ એટલા બધા યજ્ઞ કર્યા હતા કે આખી પૃથ્વી ચિતરી દીધી. એ યજ્ઞના પ્રતાપે, એના પુણ્યના પ્રતાપે એને સ્વર્ગનું રાજ મળ્યું. ઇન્દ્ર ગાદી ખાલી કરી દીધી. ઇન્દ્રને બ્રહ્મચર્ય લાગી કમળાના વનમાં વાસ કરતો હતો. ત્યારે આ ગાદી ઉપર આવ્યો, રાજ સંપત્તિ વૈભવ અપસરાઓ બધું જ મળ્યું, પણ એક ઇન્દ્રાણી ન મળી. ઇન્દ્રાણીને કીધું તું મારે અરે વર, તો કે હું તો પતિવ્રતા નારી છું, ઇન્દ્રને વરી ચૂકવું, બીજાને કેમ વરવું? તો કે ના, મારે તારી અરે વરવું છે. પછી ઇન્દ્રાણી બૃહસ્પતિ પાસે ગઈ કે ગુરુ મહારાજ, આ નહુશ ઇન્દ્ર થયો છે અને એના મદમાં જ મારી સાથે વરવાનું કરે, તો આનો કંઈક રસ્તો કાઢી ગયો. ત્યારે બૃહસ્પતિ એમ કીધું કે એને કહેજે જા તારે પરણું હોય તો પરણીશ, પણ કોરું વાહન હોય ને એની ઉપર બેસીને આવજે એટલે હું તારી સાથે લગ્ન કરીશ. પછી તો કોરા વાહન માટે બહુ અલખા માર્યા. જો ઘોડા ઉપર બેઠા હોય, હાથી ઉપર બેઠા હોય, બળદ ગાદામાં બેઠા હોય, બધામાં બેઠા હોય, તમારો વિચાર કર્યો તમારા ઉપર છોકરા બેઠા હોય એટલે કે આ એનો હાલ, આ ઋષિ મુનિઓ છે ને એ કોરા છે, હા આ સાધુ બધા માટે એને રથે જોડ્યા બોલો. અને પોતે રથમાં બેઠો ને હાથમાં ચાબુક લીધી. ઓલા તપસ્વી અગત્ય મુનિ આદિક મુનિ હોય તો બધા વિચારા તપ કરી ગયા, એનો ભાર વજન ને રથ ત્યાંથી કહી શકે. પછી તો પરણવાની બહુ ઉતાવળ થઈ, ધીરે ધીરે આ ઋષિઓ હાલે છે એટલે ચાબુક મારીને સર્પ સર્પ જલ્દી હાલો એમ. ત્યારે અગત્ય મુનિ કહે છે સર્પ સર્પ તો કે તું જ મોટો સર્પ થઈને એઠો પડ્યા અહીંથી. હા લ્યો પરણવાનું રહી ગયું, ગાદી ગઈ અને મોટો હરફ થઈને પૃથ્વી ઉપર પીડ્યો. એ કરતા ઇન્દ્રાણી વિનાને રાજ ભોગ્યું હોત તો યજ્ઞ કર્યા પણ વળ્યું હું. કયો સાધન બધા કરો અને ભગવાનની મૂર્તિ સિવાયની બધી ઈચ્છા રાખો તો આવા બધા ફળ મળે છે, એનાથી કોઈ કાર્ય સરતું નથી. માટે સ્વામી કહે છે જે જે જને એહ આદર્યું પરલોક પામવા કાજ, તે તે જનને જાણજો સુખનો ન રહ્યો સમાજ. જેણે જેણે ભગવાનને પામવા માટે કે પરલોક પામવા માટે જે વાતો કરી, સાધન કર્યા, એને માટે પ્રયત્ન કર્યા, એને બધાને વિઘ્ન આવ્યા છે. વિઘન બહુવિધ વિધના ભર્યા ભવ માહી ભરપૂર, પરલોકના દિયે પામવા જન જાણી લેજો જરૂર. માટે વાટે મૂકવી સમજી વિચારી શુભમતી, નિષ્કુળાનંદ કે નિર્ભય થાવા કરવી હરિની ભક્તિ. નિષ્કુળાનંદ નિર્ભય થાવા કરવી હરિની ભક્તિ. નિર્ભય થવું એણે એક ભક્તિ કરી રાખે, ભક્તિમાં કોઈ વિઘ્ન નથી, નિર્માનીપણે ભક્તિ કરવી. વચનાત્મા શ્રીજી મહારાજે બેના દ્રષ્ટાંત આપ્યા છે, એક મિયાજી અને એક રતનજી. માનવીનાની ભક્તિ તો મહારાજ કે રતનજી મિયાજી જેવા કોઈક જ કરતા હોય છે, સર્વથી માનનો ત્યાગ કરી શકાતો નથી. આ બેના જ વચનાત્માં નામ લખ્યા. ભક્તિ તો એ વખતમાં કેટલા લોકો કરતા હતા, લાખોની સંખ્યામાં હરિભગત હતા, હજારોની સંખ્યામાં સંતો હતા, સાંખ્યોગી બાયો કેટલા હતા, પણ આ બેના નામ મહારાજે ભક્તિમાં નિર્માનીપણામાં બેને સંભાળ્યા છે. અને એ મિયાજી બોલો મુસ્લિમ ભગત પણ કેટલા નિર્માની, સાવરકુંડલા ગામના હતા, નિર્માનીપણે ભક્તિ કરતા. પછી એની માજી આવ્યા, એકનો એક આને દીકરો હતો, એની મા વિધવા હતા. માજી કે બેટા હાલ ઘેરે, તો કે માં હવે તો ખુદા મળી ગયા છે, ખુદાની બંદગી કરવા મારે તો કાયમ માટે અહીંયા રહેવું છે. ત્યારે એણે પ્રશ્ન કર્યો બેટા તું અહીંયા રહી જા તો મારી આજીવિકાનું શું. વિધવા હતા, કોઈ પાછળ આગળ હતું નહીં, એક આ મિયાજી નામનો દીકરો જ હતો. ત્યારે મહારાજે કીધું કે માજી તમે આજીવિકાની ચિંતા કરો, માં અમે તમને એક ઉપાય બતાવીએ છીએ. બોલો મહારાજને કે શું કરું, તો કે હરડા બેડા ને આંબળા ત્રણ વસ્તુ તમારે લાવી અને એક દસ્તો ને ખાવણી લાવીને ખાંડા કરવાના, એના પડીકા વાળા કરવાના, અને જે આવે ને એને એક પડીકો આપવાનું. માથું દુખતું હોય તો ભલે, પેટમાં દુખતું હોય તો ભલે, ઝાડા થઈ જાય તો ભલે, તાવ આવ્યો હોય તો ભલે, બધી બાબતમાં એક જ દવા. સ્વામિનારાયણના વચને થયો, હા બાકી થાય ખરું. ડોક્ટર પાસે જાઓ તો બધી અલગ અલગ લખી દે, ઓલી બીજા પાસે જાઓ તો એ અલગ લખી દે, ત્રીજા પાસે જાઓ તો એ અલગ લખી દે. એકની એક દવાથી બધા રોગ મટે. માજી તો ઘેરે જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા મીડ્યા ખાંડવા અને પડીકા વાળવા મીડ્યા. અને મહારાજ કીધેલું બોર્ડ લખી નાખજો દવાખાનું ચાલુ છે, હા દર્દી હોય આવી જવું. એ પડીકા મીડ્યા આપવા હો, બે આનામાં કોઈને આઠ આનામાં. એ પડીકું લઈને સારું જ થઈ જાય. બોલો. ત્યાં તો પછી માજીને તો બે પાંચ માણસો રાખવા પડ્યા ખાંડવાને, એ તો બેહે ખુરશી ઉપર, મોટા ડોક્ટર થઈ ગયા. વિચાર કરો ભગવાનની કૃપા. એક ભાઈ કે મારા બળદ ખોવાઈ જાય, લઈ જાઓ પડી કે પી જાઓ મળી જાય. બોલે પડી કે બળદે મળી જાય. કહેવાનું કે મિયાજીના મા ઉપર ભગવાન બહુ રાજી થઈ ગયા, કારણ કે ભગત એવો હતો, મહારાજની બહુ સેવા કરી હોય એણે. નકર ભાઈ એ કોમમાં જન્મ્યા પછી અને ભગવાન ભજવાનું ક્યાંથી જડે? હે, ઉચ્ચ કુળમાં જન્મીને ભગવાન નથી ભજતા, બ્રાહ્મણ જેવા કુળમાં જન્મીને નીચ જ્ઞાતિમાં જન્મીને ભગવાન ભજે એ જીવ કેટલા ઉત્તમ હોય. કયો, ઘણી માતાઓ એવી હતી કે એકના એક દીકરા હોય તો એને ભગવાનને અર્પણ કરી દીધા. એણે પોતાની જાતની ચિંતા કરી નથી કે મારો દીકરો ભગવાનને પામતો હોય તો અમારું તો જે થાય, અમારે તો ભગવાન જેવો ધણી છે. એક સાધુ 15 વર્ષ પહેલા થયેલા આચાર્ય મારે પ્રશ્ન કર્યો દીક્ષા લેવાય, કેટલા ભાઈ? તો કે એક જ, એના બાપા એને મા બધા હતા દીક્ષા વખતે હોય ને. એના બાપાને પ્રશ્ન કર્યો એકનો એક દીકરો હશે તો એ થવા દો ને? તો કે હા. તો કે પછી તમે ગઢડા થાવ તમારી સેવા કોણ કરશે? તો કે મહારાજ ગર્ભવાસમાં જેણે આપણું ધ્યાન રાખ્યું છે એ અમારું ધ્યાન રાખશે, માટે એને ભગવાન ભજવા હોય ને એ ભગવાનના રસ્તે જતો હોય તો અમારે એ બાબતની કોઈ ચિંતા નથી. આમ મહારાજશ્રીને કીધું હું બેઠો તો. બોલો. આવા પણ મા બાપ હોય છે ને ઘણાને ચાર ચાર હોય તો જવા નથી દેતા, લાકડી લઈને વાહે આવે. હા, આમ હાયલ આમ હાયલ આપણી હાથ પેઢી તપાસ કોઈ થયો હશે તો તું આ રસ્તે આવ્યો. હા, બોલે એક સતી નહોતી થવા નીકળી, જય અંબે કરી માણીના પાણીના માટલા ભરીને અતિ બધા આશીર્વાદ લેવા આવ્યા, લૂલા લંગડા રોગીને બધા. માજી આશીર્વાદ આપો, તમે સતી થવા નીકળ્યા છો. તે પછી ગામને જ આપે જઈને પાછી વળી, તે બધા કે હવે પાછું વળાતું છે. એના સંબંધી કીધું કે આગળ જાઓ. હા, સતી થવા નીકળ્યા પછી બળવું જ પડે. ત્યારે આ ભાઈ એમ કીધું તમારી માં હાથ પેઢીમાં તપાસો કોઈ ઝાપા સુધી આવી છે? હું ઝાપા સુધી આવી ધારી નહીં એમ કરીને માટલા નાખી, નહીં તો હાલી નીકળી. બોલો. સતી થવું એ તો ભાઈ અગ્નિ જોઈને ત્યાં ભલભલાના ગાઢ છૂટી દે. વાત કરવી હેલી છે. સતી હોય ને ખરેખર પતિવ્રતા નારી, સતી થઈ શકે. માટે રતનજીન મિયાજી જેવી ભક્તિ મહારાજ કે કરવી નિર્માનીપણે. હા, માન શું રાખવું? જો આપણે ધંધો કરતા હોય પૈસા કમાવતા એમાંય માન નથી રાખતા, તો મોક્ષ જેવી બાબત જે આપણે મેળવવાની છે ભગવાનને ભગવાનના ભક્તોને રાજી કરવા છે તો એની આગળ શું માન રાખવું? કયો. એક શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો હતો કે ગુરુ મહારાજ ભક્તિના બીજ કયે ઠેકાણે ઉગે? ગુરુ મહારાજે સરસ જવાબ આપ્યો કે આપણે વૃક્ષ વાવવા હોય ને તો એને જમીન હારી જોવે, તો એમાં આંબા થાય, કેળ થાય, શેરડી થાય, સીતાફળી થાય, જામફળી થાય, પણ ખાર ભૂમિમાં વાવી હોય તો થાય? એમ ભક્તિ ઉદય કરવી હોય ને એને પ્રેમ જોવે છે, હૃદયમાં પ્રેમ જોવે છે. પ્રેમ હોય એના હૃદયમાં ભક્તિ આવે છે અને હૃદય વૈરાગ્યવાળું જોવે છે. પ્રેમ હોય પણ જો પાછો વૈરાગ ન હોય તો એ પ્રેમ પાછો કોઈ હારા પદાર્થ મળે ભગવાનથી હોય નહીં પણ એને લાગે તો એમાં પાછો પ્રેમ થઈ જાય. એટલે ગુરુ મહારાજ એમ કહે છે વૈરાગ્યવાળું હૃદય જોવે અને એ ભૂમિમાં જો ભક્તિના બીજ ઉગે પ્રેમરૂપી બીજ વાવો તો એમાંથી ધર્મ જ્ઞાન વૈરાગ્યને મહાત્મ્ય સહિત ભક્તિ પમાય છે. અને મહાત્મ્ય સહિત ભક્તિ જીવનમાં આવે ત્યારે આ બધા દોષો ટળે છે. કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન દમ ઈર્ષા કપટ આ બધા અનાદિકાળથી ઘર કરીને આપણા જીવની અંદર રહ્યા છે. એને ટાળવા માટે મહાત્મ્ય સહિત ભક્તિ બતાવી છે, નિર્માની ભક્તિ બતાવી છે. રતનજી તો દરબાર હતા, બોલો દરબારમાં કેટલું માન હોય, કોઈ તુકારો ન કરી શકે એને, બોલો. પણ મહારાજ એ વખતમાં એવા દરબારોને નિર્માની કર્યા હતા અને એમાં એકનું નામ લખ્યું રતનજી, બોલો. નિર્માનીપણે ભક્તિ કરતા હોય તો રતનજી મિયાજી જેવા કોઈક જ કરતા હોય છે. એટલે તુલસીદાસે લખ્યું કનક તજો કામિની તજો તજો ધાતુકો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. લ્યો મહારાજે આ વાત વચનાર્થમાં ટાંકી છે. કનક તજી દે, હોનાનો ત્યાગ કરી દે, સ્ત્રીનો ત્યાગ કરી દે, હે અરે લઘુ ભોજન કરે, થોડો જ આહાર કરે અથવા ઉપવાસ કરે, હારણા પારણા વ્રત કરે, અરે અન્ન ન ખાય. પણ તુલસીદાસ કે જીવે માન કે રંગ, આ માનથી તો માણસ વર્ષો સુધી કાઢી નાખે હો જીવન. વનવિચરણમાં મહારાજ ફરતા ત્યારે એક મહાત્માજી એક વર્ષે એકવાર જ ગુફામાંથી બહાર આવતા હતા અને માનથી જીવતા હતા. મહારાજ રાજાને ત્યાં ગયા એટલે પૂનમ આવવાની હતી ગુરુ પૂર્ણિમા. એટલે મહારાજ કે શું બધી તૈયારી, તો કે અમારા ગુરુએ કંઈ સીમાડે એક ભોંયરામાં રહેશે એ વર્ષે જ બહાર નીકળશે, અમે બધા વર્ષે જઈએ એનું પૂજન કરી સન્માન કરીને વાહવા થાય ને પાછા ભોંયરામાં દર્શન દઈને વયા જાય છે. મહારાજે વિચાર કર્યો કે આ શેને લઈને જીવ્યા છે. મહારાજ કે તમારા ગુરુ છે ને માનને લઈને જીવે, કાંઈ ખાતા નથી પણ માનથી જીવે છે. એક વરહ વયું જાય, બોલો, એક દિવસ માન મળે તો કાંધા વિનાનું, હે તો એ પછી આ તમારી પાસે દાન લેવું હોય તો તમારે જોવે ને કેટલા વખાણ કરવા પડે છે, હે તો એ તમે દાન આપો. એ ઉત્સવમાં તમે ગયા હોય ત્યારે સંતો જો વખાણ બહુ કરતા હોય છે કે ફલાણા ભાઈ તો એવા દાનવીર કર્ણ જેવા, હા દાદા ખાચર જેવા, મોટા મોટા દાનવીર થઈ ગયા એની ઉપમા એને આપવી પડે તો એ તમે કંઈક કાઢો હું. પણ હાલો ગુપ્તપણે દાન આપે એવા કેટલા, ક્યાંય નામ જાહેર નહીં, કશું નહીં, કાંઈ નહીં, ભગવાનને સંત રાજી થાય એવા કેટલા, બહુ ઓછા નીકળે. દાનની જાહેરાત કરો અડધું ઉયું જાય છે એવું લખ્યું છે. પાપની જાહેરાત કરો અડધું પાપ બળી જાય, પણ દાન હવે જાહેર કરે પાપ કોઈ કરતા નથી. કે એમાં તો પાછું એમ થાય કે આપણી આબરૂ શું, હા ને આબરૂનો સવાલ આવે. અરે બીજા આગળ તો ન જાહેર કરે પણ મોટા સાધુ આગળ નહીં જાહેર કરતા, કહો તો એ મુક્ત ક્યાંથી થવાના. પાપનું પ્રાયચિત થયા વિના, નિખાલસ થયા વિના, નિષ્કપટ ભક્તિ થયા વિના ભગવાનથી છેટા રહેવાય છે. કપટરૂપી પડદો હટે ત્યારે ભગવાનની નજીક થવાય છે. માટે વાલા ભક્તો, માન રહિત ભક્તિ કરવી ને એ બધાનું કામ નથી, બહુ ઓછા જ કરી શકે છે. એવી ભક્તિ જીવનમાં આવે ત્યારે ભગવાન બહુ એના ઉપર રાજી થાય છે, સંતો પણ એના ઉપર રાજી થાય છે. જે જે જને એહ આદર્યું પરલોક પામવા કાજ તે તે જનને જાણજો સુખનો ન રહ્યો સમાજ. જે જે જને આ બધું આદર્યું છે એને કોઈ સુખનો સમાજ રહ્યો નથી. માટે સ્વામી કહે છે એ બધી વાત સાધનાની મૂકી દેવી, સાધન છે ને એ બધા ભગવાનને પમાડનારા નથી, પણ ભક્તિ એક એવી છે કે એનાથી ભગવાન પમાય છે. એટલે સ્વામી કહે છે, નિર્ભય થઈને ભક્તિ કરવી ભગવાનની. સ્વામી એક પદ લખે બહુ સરસ, ભક્તિ ઉપર ભય શાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો, તે તો મન કર્મ વચને માનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. ભક્તિ કરો એની ઉપર કોઈ ભય નથી. ભક્તિ એવી છે કે તમને ઠેઠ ભગવાન સુધી પહોંચાડનારી છે. ભક્તિ એટલે શું તો આપણે આગળ કથા કરી ગયા ને, ભગવાનમાં અથાગ પ્રેમ, મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે શિક્ષાપત્રીમાં લખ્યું કે મહાત્મ જ્ઞાને સહિત ભગવાનને વિશે ઘણો સ્નેહ, એનું નામ છે ભક્તિ. આ ભક્તિ કરવામાં કોઈ વિઘ્ન નહીં. કયો બીજા બધા સાધનમાં દેવતાઓ નડે, નાતના નડે, રાજાઓ નડે, બીજા ત્રીજા નડે, આમાં કોઈ વિઘ્ન નહીં. માંડો ભક્તિ કરવા, મન કર્મ વચનથી કરો. હા, ઉપર ઉપર નહીં, ખાલી બતાવવાવાળી નહીં. ઘણા બતાવવા પૂરતી ભક્તિ કરતા હોય છે કે બીજાને એમ લાગુ જાવ કે આ ભગત છે એમ. હા, એવી ભક્તિથી ભગવાન રાજી થતા. મન કર્મ વચનથી ભક્તિ કરો. સ્વામીએ મોટું લિસ્ટ આપે છે, જપ તપ તીર્થ જોગ જગન દાન પુણ્ય સમાજ શોભાનો, પામી પુણ્ય ખૂટે પાછા પડે, પામી પુણ્ય ખૂટે પાછા પડે, તેમાં કોણ મોટો કોણ નાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. જપ કરો, તપ કરો, તીર્થ કરો, જોગ સાધો, યજ્ઞ કરો, દાન કરો, આ બધો પુણ્યનો સમાજ શોભાનો છે. પણ આ કરવાથી તમને કદાચ સ્વર્ગની પ્રાપ્તિ થાય જો ભક્તિ નહીં હોય તો. અને આ બધું કરશો ને ભક્તિ હશે તો ધામ મળી જ જાય. હા, પણ ભક્તિ નહીં હોય ને કદાચ આ બધા સાધન કરશો તો સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે. તો સ્વામી કે પાછું પુણ્ય ખૂટે પાછું પડવું પડશે. હા, સ્વર્ગમાં તો બધાના પુણ્યથી વિમાનો હાલે છે. પેટ્રોલ ત્યાં સુધી જેનું રહે વિમાનમાં, પુણ્ય હોય ત્યાં સુધી. પુણ્ય ખૂટે એટલે એનું પેટ્રોલ ખૂટી જાય ને એનું વિમાન ઊભું રહી જાય, એટલે ત્યાંથી ડાયરેક્ટ જ મનુષ્ય જન્મ ધરે જ પછી. કયો એટલે કીધું કે અનંત જન્મ મનુષ્યમાં દેવતામાં ધરવા પડે છે જો ભક્તિ નહીં કરો તો. ઘણા લોકો ભગવાનને નહીં માનતા પણ દાન પુણ્ય કરતા હોય છે, નીતિ રાખતા હોય છે, એ લોકો આ લોકમાં સુખી થાય, મરે પછી સ્વર્ગમાં જાય છે, ત્યાં મોટા દેવતાઓ થાય છે અને એ મહાન સુખ બધા ભોગવે છે. પણ એ સુખ ભોગવ્યા પછી પાછું પડવાનું રહે છે. પણ ભક્તિ કરો તો એ નિર્ભય ખજાનો છે, એની ઉપર કોઈ પ્રકારનો ભય નથી. ધ્યાન ધારણા સમાધિ સર્વે કુપયનુપમ કાચનો, બહુ રૂડો રૂપાળો કાચનો કૂપ હોય, હે બરણી હોય, બહુ એને દેખાવ આવતો હોય, પણ ટકે નહીં કેદી ટોકર વાગે, ટકે નહીં કેદી ટોકર વાગે, તોશિયો ભરોસો બીજાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. ધ્યાન ધારણા સમાધિ આ બધું થતું હોય ને, એ કાચ અનુપમ કાચ કૂપ અનુપમ કાચનો સ્વામી કહે. બહુ રૂડો રૂપાળા બધા સાધનો છે પણ એને ધક્કા લાગી જાય છે. કાચની બરણી હોય સારી પણ એને જરાક ટોકર લાગે તો એ કટકા થઈ જાય, પછી કોઈ કામમાં ન આવે. અને વાળી સોળીને ઉકળે નાખવા જાય પણ નકર પગ ફાડે, હું હાથમાં પકડો તો હાથમાં વાગે. એમ આ બધા સાધન બતાવ્યા ને કૂપના કાચની જગ્યાએ છે, એનાથી મુક્તિ મળતી નથી, એનાથી શાશ્વત સુખ મળતું નથી, એને ક્યારે ધક્કા લાગી જાય પણ કહેવાય નહીં ભાઈ. 60,000 વર્ષ સુધી સૌભરી ઋષિએ પાણીમાં તપ કર્યું, કંઈ ઓછી સાધના કહેવાય કયો, પણ ધક્કો લાગી ગયો. ચૈવન ઋષિને માથે રાફડો થઈ ગયો હતો, ખાલી આંખ્યું જ બહાર દેખાતી હતી બે તપકાતી હતી, કારણ કે એની ઉપર પાપણે આમ હલ્યા કરતી હોય એટલે માટી નહોતી જામી. પણ સરિયાતી રાજાની કુવરીએ એમાં હૂળ ભોંકી લઈ રાફડામાંથી ઊભા થઈ ગયા બોલો, અને બધા સૈન્યના જાડા પેસા બંધ કરી દીધા મૂંઝાણા બધા. ત્યારે રાજાએ કીધું, કોઈ ઋષિનો આશ્રમ છે, કોઈનો અપરાધ થયો છે, બધા માફી માગો. બધા ગયા માફી માગી, પ્રાર્થના કરી તો કે હવે મને મારી સેવામાં સુકન્યાને રાખો. એટલે ગુણાતાન સ્વામી લખ્યું કે ધક્કો લાગી ગયો, કેટલી મોટી સાધના, પણ ભક્તિ નહોતી, ધક્કો લાગી ગયો. ગુણાતાન સ્વામી કે બધાના જાડા પૈસા બંધ થયા પણ એના ન થયા. બોલો, સમજવા જેવી વાતો છે બધી. આટલા આટલા મોટાને ધક્કા લાગી ગયા. સામાન્ય ભક્ત હોય, ભક્તિ કરે તો એને કોઈ નડતું નથી. આપણે પેલા અમરા ભગત હતા ખબર ને, કોળી બોલો, ટીંબી ગામના, 18 વર્ષની ઉંમરે ગઢપુર આવેલા. ગઢપુરમાં મોટો સમય હતો, રઘુવીરજી મહારાજ બિરાજતા હતા, ગોપાળાનંદ સ્વામી, ગુણાતાન સ્વામી, મોટા મોટા સંતો. અને એ સમયની અંદર આવીને એણે ખૂબ સેવા કરી હો, કોણે, આ અમરા ભગતે. અને જોવાની શરીરામ બથડ, બહુ સેવા કરી, નીચી સેવા કરી હો, રાજી થઈ ગયા. ભગવાન તો રાજી થયા પણ રઘુવીરજી મહારાજ રાજી થઈ ગયા, ગોપાળાન સ્વામી રાજી થઈ ગયા, ગુણાતાન સ્વામી વગેરે સંતો રાજી થઈ ગયા. અને સમયો પૂરો છે અને ઘેર જવા છે અને દર્શન કરવા એવા આશીર્વાદ લેવા, ત્યારે આ ભગતની સેવા જોઈ નિર્માનીપણે અને નીચી સેવા એવી કરી, એટલે રઘુવીરજી મહારાજે એના મસ્તક ઉપર હાથ મૂક્યો કે ભગત, તમે આ સમયમાં બહુ સારી સેવા કરી, માટે તમારી ઉપર અમે બહુ રાજી થયા છીએ. એ રઘુવીરજી મહારાજનો હાથ પીડ્યો. પછી ગોપાળાનંદ સ્વામી પાસે ગયા, એણે મસ્તક ઉપર હાથ મૂક્યો. ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા, એણે મસ્તક ઉપર હાથ મૂક્યો. ત્રણનો મોટાનો રાજીપો મળી ગયો, તમામ વાસના જીવની બળી ગયો. ઘેરે આવીને સંકલ્પ કર્યો કે આ સેવા કરી એનાથી આ મોટા પુરુષો રાજી થયા, માટે હવે આપણે આ જીવન બ્રહ્મચર્ય વ્રત રાખી અને ભગવાન ભજવા છે, લગ્ન કરવા નથી. બોલો, આ આશીર્વાદ મળ્યા તો આવો વિચાર આવ્યો, એટલું તો નહીં પણ હવે આ માથા ઉપર હવે વાળંદનો હાથ ન હોય. પછી આખી જિંદગી એણે હજામત નથી કરાવી, એમનો વાળ રાખ્યા કે જે મસ્તક ઉપર રઘુવીરજી મહારાજનો હાથ હોય, જે મસ્તક ઉપર ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીનો હાથ પીડ્યો હોય, એ હાથ એવા મોટા પુરુષના હાથ જેની ઉપર પીડ્યા હોય એ માથા ઉપર હવે વાણંદનો હાથ ન હોય. બોલો, આ જીવનની વાળ રાખ્યા અને આ જીવન બ્રહ્મચર્ય પાળી અને ભગત તરીકે રહીને ગામમાં મંદિરમાં સેવા કરી, પૂજારી તરીકે હો, હા, અને સીધું આવે તો ભલે, નગર ગામમાં એકવાર ભિક્ષા માગી આવતા. એ વખતમાં તો બહુ ઓલું હતું ને, અને એક શેઠ હતા, એ રોજ કહેતા કે અમારે ત્યાં સીધું લઈ જાઉં, પણ અમારા ભગત તો એવા હતા ક્યારેક જાય ને ક્યારેક નહીં જાય. કહેવાનું કે એની સાધના હું કયો, એણે ક્યાં ઊંધેમાંથી તપ કર્યું હતું, એને ક્યાં રાફડો થઈ ગયો હતો, એણે ક્યાં અનશન ઉપવાસ કર્યા હતા, પણ એક જ નિર્માનીપણે ખંતથી ભગવાન અને સંતને રાજી કરવા માટે સેવા કરી, તો એ સેવાના રાજીપાથી એની વાસના બળી ગઈ. એ ભક્તિ છે, ભગવાનને સાધુ જેમ કે એમ કરવા માંડો એ ભક્તિ છે. પ્રથમનું 15મું વચનાંત એમ કહે છે, કે જેના હૃદયમાં ભક્તિ હોય એને તો એવી વૃત્તિ રહી, મારે તો ભગવાનને સાધુ કે એમ જ કરવું છે. આટલું વચન મારાથી મનાશે ને આટલું નહીં મનાયું તો ભૂલે ન બોલે. વાંચો છો ને વચનામત 15 પ્રથમનું વાંચી જોજો ઘેર જઈ. આને શું કીધું? ભક્તિ કીધી. ગૌમુખી માથ નાખીને માળા કરવી જ ભક્તિ નથી? હા, દંડવટ કરવા એ જ ભક્તિ નથી? સાધુને ભગવાન કે, સાધુને ભગવાન કે એમ કરવું, એનું નામ જ ભક્તિ છે. આ સમયની અંદર અમરા ભગતે એવી સેવા કરી તો એનામાં ભક્તિ આવી ગઈ, અને ભક્તિ આવી તો એની વાસના દૂર થઈ ગઈ. ગયો એની આગળ ધ્યાન શું, એની આગળ ધારણા શું, એની આગળ સમાધિ શું, ગયો એ બધા કાચના કૂપા કહેવાય. હા, એને ઠોકર વાગી જાય, પણ ભક્તિ તો હોનાના કળશ જેવી છે. સ્વામી કહે આગળ, જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધક્કા ધડ પર, જાણો નથી ફજે તો એ છાનો, નિર્ભય પ્રાપ્તિ ન રહી કેની, નિર્ભય પ્રાપ્તિ ન રહી કેની, જોઈ લીધો દાખડો જા જાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાન. જ્ઞાની ધ્યાનીને ધક્કા લાગી ગયા છે. હા, જ્ઞાની હોય, ધ્યાની હોય, સમાધિવાળા હોય, હે, એને ધક્કા લાગે. નારદ મુનિ બધા સમાધિવાળા જ હતા ને, તોય ધક્કા લાગી ગયા. શંકર તો આખી દિવસ ને રાત્રિ ભગવાનના ધ્યાનમાં રહીશ, એને ધક્કા લાગી ગયા. પણ વચનાવર્તમાં પ્રશ્ન બહુ સરસ કર્યો છે કે કેવો પુરુષ હોય અને દેશકાળા કરીને પરાભવ ન થાય ને કેવાને થાય. સુખમુનિએ ગોપાળાન સામે લગભગ પ્રશ્ન કર્યો છે, અને સાંભળ્યામાં તો એમ આવે છે કે શિવજીને પણ મોહિની સ્વરૂપમાં મોહ્યો, નારદજીને પણ ભણવાનું મંચ્યું, માટે કેવો પુરુષ હોય અને દેશકાળા કરીને પણ પરાભવ માયાથી ન થાય. ત્યારે બીજાથી ઉત્તર ન ચાલે, શ્રીજી મહારાજે ઉત્તર કર્યો, તુચ્છ જેવો જીવ હોય, સામાન્ય જીવ હોય, પણ ભગવાનના ચરણારવિંદમાં મગ્ન રહેતો હોય, નિમગ્ન, તો મહારાજ કે એને કોઈ માયા પરાભવ કરી શકતી નથી. અને જો ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ બ્રહ્માદિકને પણ પરાભવ થાય અને બીજાને પણ થાય, પણ ચરણારવિંદમાં જે નિમગ્ન રહે ભગવાનના, એ તુચ્છ જેવો જીવ હોય તો એને માયા પરાભવ કરી શકતી નથી. એ આપણા સંપ્રદાયમાં એવા અનેક દાખલાઓ છે કે સામાન્ય જીવ હોય, ગમે એ જ્ઞાતિમાં જન્મેલો હોય, પણ એને માયા પરાભવ ન કરે. બાકી તો બ્રહ્મા શિવ નારદ જેવાને પણ મૂકે નહીં, વિચાર કરો, એટલી માયા બળવાન છે. એનાથી તો ભગવાન બચે, અને કાં ભગવાનની જેની ઉપર કૃપા હોય એ બચે. અહો પ્રભુ અચરજ માયા તુમારી, જિસમે મોહે સકલ નર નારી. અહો પ્રભુ અચરજ માયા તુમારી, બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે ઇન્દ્ર બલકારી, વેદ પઢંતા પંડિત મોહે, તો દુનિયા કોણ બિચારી. અહો પ્રભુ અચરજ માયા તુમારી, જિસ પર કૃપા હોય તુમારી, સોજન ઉતરે પારી, બ્રહ્માનંદ શરણ મે આયો, તો લીજીએ મોહે ઉગારી. અહો પ્રભુ અચરજ માયા તુમારી, એના ચરણમાં નિમગ્ન રહે ને એ તરી જાય છે. બાકી તો બ્રહ્મા શિવ મોટા મોટાને પરાભવ માયા કરી નાખે, તો મને ને તમને કરેમાં શું કહેવું, કહો. પણ એક જ બાબત બતાવી, ભગવાનના ચરણારવિંદમાં જો કોઈ નિમગ્ન રહે, ભગવાનના ચરણથી છૂટો ન પડે, એને માયા બાદ કરતી નથી, ક્યારેય પરાભવ ન કરે. એ છે ભક્તિ. ભગવાનના ચરણમાં નિમગ્ન રહેવું એનું નામ જ ભક્તિ છે. એટલે સ્વામી કહે છે, જ્ઞાની ધ્યાનીને બધા ધક્કા લાગી ગયા છે. સર્વે પર વિઘન સભર ભર નિર્ભય ભક્તિ ખજાનો નિષ્કુળાનંદ કહે ન ટળે ટાળતા ન ટળે તોય કળશ સોનાનો રે સંતો ભક્તિ ઉપર ભય શાનો. સ્વામી કહે છે કે નિર્ભય ખજાનો એક ભગવાનની ભક્તિ છે. હે, એ ટળે ને તોય હોનાનો કળશ. હોનાનો કળશ તૂટી જાય, ભાંગી જાય, ગોબા પડી જાય, પણ એની કિંમત ઓછી થાય? એને કોઈ નાખી દે કે હાલો કળશ બહુ સારો હતો હોનાનો, હવે તૂટી ગયો, કાણું પડી ગયું, જવા જ જો, આમાં કાંઈ આની કિંમત નહીં. પણ સ્વામી કહે ન ટળે ટાળતા, ટળે તોય કળશ હોનાનો, એની કિંમત ન ઘટે. એમ ભક્તિ તો હોના જેવી છે ભાઈ. બીજા બધા સાધન તો મીણ પાયેલા દોરા જેવા. હા, ચોમાસામાં શિયાળામાં અકળ રહે, ઉનાળામાં ઢીલા પડી જાય. એ સાધનને તો હરખું હોય ત્યાં સુધી, પણ ભક્તિ એક જીવનમાં એવી છે, જો આવી જાય તો એને બારે ને ચારે હરખું રહે. હો, હા, હોનાના કળશ જેવી ભક્તિ છે. માટે ભક્તિ કરી રાખો. ભક્તિ બધા સાધનમાં શ્રેષ્ઠ છે. જેમ અનેક મણિયો છે એમાં ચિંતામણી શ્રેષ્ઠ છે, અનેક પક્ષીઓ છે એમાં ગરુડજી શ્રેષ્ઠ છે, અનેક નિધિઓ છે એમાં એક નિધિ આવે છે એ શ્રેષ્ઠ છે, એમ ભક્ત પણ અનેક છે એમાં એકાંતિક ભક્ત શ્રેષ્ઠ છે. એમ અનેક પ્રકારના સાધનો છે, પણ એમાં જો કોઈ શ્રેષ્ઠ હોય ને તો ભગવાનની માહાત્મ્ય સહિત એકાંતિક ભક્તિ શ્રેષ્ઠ છે. કેવળ ભક્તિ નહીં, કેવી માહાત્મ્ય સહિત એકાંતિક ભક્તિ જેના જીવનમાં આવે એને કોઈ સાધન પછી કરવાના રહેતા નથી, બધા સાધન એને પૂરા. માટે વાલા ભક્તો, આ ભક્તિનિધિ ગ્રંથમાં સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનો બહુ મહિમા ગાય છે. માટે આપણા જીવનમાં ભક્તિ આવે આ ગ્રંથની કથા સાંભળીને. એ હવાર હાંજ તમે ધંધો કરતા હોય તોય પણ ભગવાનનું ભજન શરૂ રાખો. જીભ તો નવરી જ હોય છે ને, જીભને શું કામ હોય છે? હાલતા ચાલતા ખાતા પીતા એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટન કર્યા કરવું. તમારો ગ્રસ્તનું ઘર પણ મંદિર જેવું હોવું જોઈએ. સવારમાં એ આખો પરિવાર પૂજા કરતો હોય, કીર્તનો વાગતા હોય, કથાની કેસેટ વાગતી હોય, તો એ તમારું ઘર પણ એક મંદિર બની જાય છે. સવારના પહોરમાં બધું તમે ટીવી મૂકી દેવો ઘણા તો. હા, સાંજે ટીવી ને સવારે ટીવી. એક છોકરાને મેં કીધું તો શું કરી રાખો દી, તો કલાક ટીવી જોવો. મેં કીધું એકલો જો જ ના, કે આખું ઘર બેસી છે. તમે તો કલાક બગાડશો એને, વાત અડધો કલાક કંઈક વાંચન કરતો, તો કે હવે કરીશ. મેં કીધું શું આવે એમાં? એ કે ઓલો કેવો મહેતા કીધો, એ કે એનો કોમેડે ના આવે છે, હસાવાનું બહુ આવે. કેવો મહેતા? ધારક મહેતા ભાઈ બોલો. મેં કીધું એને જોઈને એમાં તમને શું લાભ મળશે? પાંચ માળા કરશો, પાંચ ભગવાનની વાતો સાંભળશો, પાંચ કીર્તન બોલશો, તો એમાંથી ભક્તિ ઉદય થાય. ધારક મહેતાને સાંભળી સાંભળીને કાન બેરા થઈ જાય, આખું વહી જાય, કાંઈ મળવાનું નથી. મેં કીધું કેટલા વર્ષ ટીવી જોઈ? કે ઘણા. મેં કીધું એમાંથી હું પાયમો હું? મેં કીધું તારા જીવનમાં એનાથી સુધારો હું છો? કયો? તો કે કાંઈ નહીં. તો મેં કીધું એ ભૂત છે, એ ઘરમાં રખાય જ નહીં. બોલો. એ હરિભગતને ઘરમાં નહોતો, તારી સગવડતા થઈ એટલે પાછું લીધું. મને એમ હતું કે આ તો બધા હારા ભગત છે, પણ આ તો પૈસા નહોતા એટલે નહોતું લીધું. બોલો. મેં કીધું આ તમે ધંધો બહુ ખોટો કર્યો, હું તો તમને બધા હારા આખા પરિવારને માનતો હતો, એ તો સગવડતા નહોતી એટલે ઘણા ટીવી નથી લેતા હો. હા, પણ ઘરમાં બધી રીતે સગવડતા હોય ને બધું હોય ને ટીવી ન જોવો તો એ ભગત થઈ શકે છે. માટે ભગત થાય જો, બાકી તો બધું જગતમાં આયલા જ કરવાનું. જો ભગવાનને પામવું હોય ને તો આ રીતે બધું કરજો. આપણું ઘર પણ એક મંદિર જેવું હોવું જોઈએ. છોકરાને તો જ સારા સંસ્કાર પડશે, નહીંતર શું પડે કયો. માટે વાલા ભક્તો, આ ભક્તિનિધિ ગ્રંથની કથામાંથી આપણે શીખવાનું છે. હવે આગળની કથા આવતીકાલે. 2 મિનિટ હરિનામ સંકીર્તન. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ
હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ
સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
બોલો શ્રી ઘનશ્યામ
મહારાજની